તારીખ 16-8-1992 શ્રી મદ્રાસચંદ્ર પત્રાંક 807 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 396
આજે તારીખ 16-8-1992 રવિવાર શ્રી મદ્રાસચંદ્ર પાત્રતા વિશેષ હોવા દેવના દર્શન થયા પછી અને પરિચય થયા પછી એમને એમ પણ લાગ્યું છે સંપ્રદાયમાં આત્મકલ્યાણ થાય એવી પરિસ્થિતિ જે સંપ્રદાયમાં સાધુ તરીકે રહું છું એ સંપ્રદાયમાં આત્મકલ્યાણ થાય એવી પરિસ્થિતિ જોવામાં આવતી હવે જો મારું આત્મકલ્યાણ કરવું હોય તો આવી સત્પુરુષ છે પરમાત્માની નજરે જોયા છે કયા નજરે કઈ નજરે જોયા છે પરમાત્માની નજરે જોયા છે અને પરમ ભક્તિએ તેમના સાનિધ્યમાં પરિચયમાં રહ્યા છે પોતે સાધુ વેશમાં એટલે ત્યાગી વેશમાં હોવા છતાં કૃપાળુ દેવ ગ્રસ્ત વેશમાં હોવા છતાં બે પોતપોતાના જુદા જુદા વિચિત્ર બાહ્ય વેશમાં હોવા છતાં એમને જે કૃપાળુ દેવ સ્વીકાર્યા છે જે દ્રષ્ટિએ સ્વીકાર્યા છે એમની પાત્રતા વિશેષને પ્રસિદ્ધ કરે છે એ વાત એમની પાત્રતા વિશેષને એની પાત્રતાને ધક્કો ન પહોંચે વ્યક્તિગત સંબોધન છે આ વાત તેમને સિદ્ધાંતિક રીતે અથવા દાર્શનિક રીતે કરી છે આ પત્ર સમજવા માટે આટલી પૂર્વ સૂચના અથવા આટલી પૂર્વ સમજણ અપેક્ષિત છે નહીતર થોડો વિરોધ ઉત્પન્ન થાય સમજણમાં એવો પ્રકાર છે અને આપણા સંપ્રદાય ચર્ચાનો વિષય પણ રહ્યો છે એટલા માટે આપણા સંપ્રદાયમાં આ ચર્ચાનો વિષય રહ્યો છે આપણે આ વાતનું મતાંતરની દ્રષ્ટિએ જોઈએ કે શ્વેતાંબર મત અને દિગંબર મત એવા મતાંતરની દ્રષ્ટિએ જોઈએ છે. જ્યારે અહીંયા એમનો ઉલ્લેખ એ વિષયક નથી, અહીંયા એમનો વિષય એ પ્રકારનો એ દ્રષ્ટિકોણથી હતો. એમને દ્રષ્ટિકોણ પોતાનો સ્પષ્ટ કર્યો છે કે વર્તમાન આગમમાં અમુક સ્થળો વધારે સંદેહના સ્થાન છે, શંકા પડે એવી વાત છે, સંમત ન થાય એવી વાત છે. ઠંડા ઠંડી પડે એટલે એનો અર્થ શું કે માની ન શકાય એવી વાતો છે, તો પણ સત્પુરુષની દ્રષ્ટિએ જોતા તેનો નિરાકરણ થાય છે. સત્પુરુષની દ્રષ્ટિ કઈ? તો ઉપશમ દ્રષ્ટિએ જોતા, પ્રયોજનભૂતની દ્રષ્ટિએ જોતા એનું નિરાકરણ થાય છે, સમાધાન થાય છે. ચાલો આ આગમમાં પણ અમુક કેટલીક મૂળ વાતો છે એ પરંપરાએ મહાવીર ભગવાનના દિવ્ય ભૂમિના અંશની જે સ્મૃતિમાં રહી ગયા તે પણ આમાં સ્થાન ધરાવે છે. માટે બીજી વાતો જે સંદેહના સ્થાન છે એને ગૌણ કરવું, શું કરવું એને
ગૌણ કરી નાખવાનું,
બરાબર. પણ એ મૂળ ઉપસુએ કેમ મુમુક્ષુએ ગૌણ કરી નાખવા? કે મુમુક્ષુએ મુમુક્ષુની ભૂમિકામાં મતાંતરમાં જવું તે સંપ્રદાય બુદ્ધિને વશ થવા જેવું, સંપ્રદાય બુદ્ધિમાં આવી જવા જેવું એ દૂષણ થાય, અને એ દૂષણ અત્યારે યોગ્ય નથી. જેને શરીરની અશક્તિ હોય એને પૌષ્ટિક ખોરાક ખાવો ઈષ્ટ છે, પણ એ પૌષ્ટિક ખોરાક ક્યારે ખવાય કે હોજરી પચાવી શકે ત્યારે ખવાય. હા, વૈદરાજની દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ અમને જેને શરીરમાં નબળાઈ દેખાતી હોય એને સબળાઈ આવવા માટે ચરબી વધે, જેમાં ચરબી હોય એવા પદાર્થો ખોરાકના ખાવા યોગ્ય છે, પણ શરત એ છે કે એની હોજરી પચાવતી હોય, તો જો એનું પાચન મંદ હોય, જઠરાગ્નિ એની ઠંડી થઈ હોય, ભૂખ લાગતી જ ન હોય, અને 500 ગ્રામ 400 ઘી પાયેલો મેસૂક થઈ જાય તો ધારા
થઈ જાય,
તો નબળાઈ વધે કે ઘટે? કે નબળાઈ
વધે.
મેસૂક ખાવાથી નબળાઈ વધે કે હા મેસૂક ખાવાથી પણ
વધે? ઝાડા થઈ જાય, પચે નહીં.
તો નબળાઈ વધે કે ન વધે ને? થોડી શક્તિ હોય એ પણ
સારી
જાય. એટલે આ વિષય છે એકદમ ગંભીર, અને સત્પુરુષે જ્યાં જે કહ્યું છે કે ત્યાં તે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ અનુસાર યોગ્ય છે એમ પહેલા અભિપ્રાયમાં રાખીને, પહેલા અભિપ્રાયમાં રાખીને જો સમજવામાં આવે તો તકલીફ ન થાય, પણ કંઈક એમની ભૂલ થતી હોય એવું લાગે છે કે નહીં, જ્યાં દ્રષ્ટિ થઈ કદાચ આમાં એમને પણ કઈ ભૂલ કરી હોય એવું દેખાય છે કે નહીં, એ જ્યાં દ્રષ્ટિ થઈ ત્યારે એ પોતાની નજરમાં મુમુક્ષુની નજરમાં સત્પુરુષ ન રહ્યા. શું થયું? ત્યાં એ મુમુક્ષુની દ્રષ્ટિમાં એ સત્પુરુષ ન રહ્યા, અને સત્પુરુષની દ્રષ્ટિએ તે મુમુક્ષુ ન રહ્યો.
બરોબર,
ત્યાં પછી એની મુમુક્ષુતા નથી રહેતી. એટલે જેમ મુમુક્ષુ છે એને અભિપ્રાય આપવો એ કાંઈ યોગ્ય છે, પણ અમુમુક્ષુ છે એનો તો અભિપ્રાય પણ યોગ્ય નથી. જેમ માઇનરનો અભિપ્રાય લેવાતો નથી, મેજર એજમાં આવે પછી જ એનો અભિપ્રાય મત આપવાનો અધિકાર છે. એ મત આપવાના અધિકારમાં આવ્યા પછી મત આપવો જોઈએ. એ પહેલા મત આપવા જાય તો મનુષ્ય પણ છૂટી જાય, મત આપવાની યોગ્યતા ન રહે. આવું જરા ઊંડું વિચારવું પડે એવો આ પત્ર છે.
બરોબર.
કેમ કે અમે એ જોયું છે કે જે પ્રકારે કોદ્રમલજીએ પોતાંબરાદી મતનો નિષેધ કર્યો, એ પ્રકારે જો એ આ વ્યક્તિને નિષેધ આપવામાં આવે તો એને નુકસાન થવાનો સંભવ વધારે
છે.
તો એને નુકસાનમાંથી બચાવવા પૂરતી વાત કરી, એને નુકસાનમાંથી બચાવવા કરી છે. અધિકારી પણ જોઈએ, પાત્રતા જોઈએ. એની પાત્રતા જોઈને વાંચવાનું કહ્યું, છતાં સાવધાની રાખવાનું પણ ક્યાંક ક્યાંક કહ્યું. આટલી સાવધાની તમે ચારિત્રનો નિર્વાહ ન થઈ શકે. અત્યારે વર્તમાન દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ જોતા અત્યંત ત્યાગ વૃત્તિ જન્મી હોય તો પણ બાહ્ય પદાર્થોની અત્યંત ત્યાગ વૃત્તિ જન્મી હોય તો પણ દિગંબર વૃત્તિએ જંગલમાં રહીને જે પ્રકારે મુનિદશા પાળનમાં બાહ્ય ચારિત્ર હોય છે, મુનિદશાનું જે બાહ્ય ચારિત્ર હોય છે, એ બાહ્ય ચારિત્રો જેટલા જેટલા મનુષ્યોને એ ત્યાગ વૃત્તિ ઉત્પન્ન થાય તેટલા જ મનુષ્યો એ બાહ્ય ચારિત્રને નિર્વાહ કરી શકે એવી પરિસ્થિતિ અત્યારે ગૃહક્ષેત્રકાળ ભાવ જોતા દેખા થઈ એટલા માટે તો ભગવાન મહાવીર સ્વામી પછી 500 વર્ષ જ્યારે 12 વર્ષ સુધી દુષ્કાળ પડ્યા આ દેશમાં, 12 વર્ષ સુધી
દુષ્કાળ
પડ્યા એમાં દેશનો દક્ષિણ ભાગ કઈ ઠીક રહ્યો, બાકી દુષ્કાળની પરિસ્થિતિ ઘણી કપરી ગઈ. ત્યારે મુનિઓ પણ આ ક્ષેત્ર છોડીને દક્ષિણમાં
ચાલ્યા ગયા
હતા. આમ તો મુનિરાજ છે એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના પ્રતિબંધ વણ વિચરે છે, એ વાત થતી છે. મુનિરાજને દ્રવક્ષેત્રકાળ ભાવનો પ્રતિબંધ ન હોઈ શકે એવી એમની વૃત્તિ હોય છે, તો પણ એ ભાવે ધર્મની સંરક્ષણ અર્થે, ધર્મની રક્ષા અર્થે ક્ષેત્ર ત્યાગ થયો. કર્યો કે નથી
થયો?
એ વાત મર્યાદિત થઈ ગઈ. એટલું જ નહીં, તે આચાર્યોએ જે મુનિઓ ન આવ્યા એને આદેશ પણ કર્યો કે હવે અહીંયા રહેવા યોગ્ય નથી, માટે સૌએ મુનિ સંઘે બધા એ દક્ષિણ ભારતમાં રહેલા આવો. જે ના આવ્યા ન આવ્યા અને એ આચાર્યોની આજ્ઞામાં અનુજ્ઞામાં ન રહ્યા, અનુશાસનમાં
ન રહ્યા
તો પછી ગર્ભ પાછળ થઈ ગયા. અનુશાસનનો મૂલ્ય કેટલું છે? અનુશાસનનું મૂલ્ય ઘણું છે. એટલે જે બાહ્ય ચારિત્ર છે એમાં અત્યારે ત્યાગ વૃત્તિ હોય તો પણ વસ્ત્ર ધારણ થાય એટલી ત્યાગ વૃત્તિની મર્યાદામાં આવે. અને એ ત્યાગ વૃત્તિનો જે પુરુષાર્થ છે એને સ્વભાવ દ્રષ્ટિએ સ્વભાવ દશા પ્રાપ્ત કરવામાં યોજવો. આત્મામાં જે શક્તિ છે એ શક્તિ કાર્ય કરે છે ને, તો ત્યાગ ટકાવવો એમાં પણ શક્તિ જોઈએ છે પરિણામમાં. અને ત્યાગ ટકાવવામાં જે શક્તિ જોઈએ છે એ શક્તિનો મર્યાદિત ઉપયોગ ત્યાગમાં કરીને એટલે આને સ્વતંત્રપણ જોઈએ. બે વસ્ત્રો હોય તો વધારે જરૂર નથી, પણ એટલે કે એકદમ મર્યાદિત જીવન કરી નાખે માણસ, પોતાની જરૂરિયાતની મર્યાદા કરી નાખે, તો પછી એમને બાકીની શક્તિ પોતાના આત્મપરિણામની શુદ્ધિમાં લગાવવી, એવી રીતે એને ઉપયોગ કરવો જોઈએ પોતાની શક્તિ. આ ઉપસમ દ્રષ્ટિ એ ઉપદેશ કર્યો. આ કઈ દ્રષ્ટિ થઈ?
ઉપસમ દ્રષ્ટિ.
ઉપસમ દ્રષ્ટિ એટલે આત્માને અનંતાનું બંધી અને જે મુખ્યાત મોહની પ્રકૃતિઓ છે એ સાતે પ્રકૃતિઓનો ઉપસમ પહેલો કરવાની જરૂર છે. એટલે ઉપસમ દ્રષ્ટિ આ વાત છે. ચારિત્ર દ્રષ્ટિ આ વાત નથી, ઉપસમ દ્રષ્ટિ એ વાત છે. તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદા પૂર્વક, જ્ઞાનીએ કહેલી મર્યાદા પૂર્વક, આ સંપ્રદાયમાં ચાલે છે એમની પાછળ. સંપ્રદાયમાં જે રીતે પરંપરા શરૂ થઈ છે અને સંપ્રદાયમાં જે રીતે એની છૂટછાટોને બાંધછોડ થઈ છે એ પ્રકારથી નહીં છે કે જ્ઞાનીઓ ઉપદેશ મર્યાદા પૂર્વક નિતાંબરપણે તે એટલે વસ્ત્ર થઈ વર્તમાન કાળ જેવા કાળમાં, અત્યારે જે કાળ વર્તી રહ્યો છે એ કાળમાં ચારિત્રોનું નિર્વાહ કરવાને અર્થે પ્રવર્તી છે. બાહ્ય ચારિત્રની મર્યાદામાં રહેવાના અર્થે પ્રવર્તી છે. નિર્વાહ એટલે શું? હા, એ રીતે વર્તે છે. પંચમ ગુણ લાગુ પડે છે. પોતા બાયુ ત્યાગ પણ એને જરૂરિયાત પોતાની ઘટાડી નાખે છે. એ યોગ્ય લાગે છે. વર્તમાન કાળમાં એ યોગ્ય લાગે છે. હવે આપણે બીજું બી એક પડશે એમ વિચારીએ કે એમ નહીં માનીને કોઈ અત્યારે દિગંબર દીક્ષા પણ અને દિગંબર દીક્ષા ધારણ કર્યા પછી શાસ્ત્રોક્ત રીતે તો બાહ્યાકરણ પણ નિર્વાહ કરતા નથી, તો પછી જે મહાન દિગંબર ભાવલિંગી આચાર્યોને સંતો થઈ ગયા એની પરંપરા છે કે એ દિગંબર મુનિને દિગંબર આચાર્ય તરીકે માનવું મનાવવું થાય છે? પ્રાપ્તિ કરવી બાકી છે, માટે અમે આ સત્સંગ સત્પુરુષનો સેવીએ છીએ, તો પછી એને બાહ્ય ત્યાગમાં રહેવું એ દોષ નથી. એને જરૂરી નથી કે પાછું ગૃહસ્થાશ્રમમાં થઈ ગયું. જયારે દિગંબર વૃત્તિએ રહેવું હોય તો એને વૃત્તિમાં રહેવાની પહેલી તો આ છૂટે છે કે એને વસ્તીમાં રહેવાની આજ્ઞા હાલ અર્થે વસ્તીમાં આવી જાય એક વાત છે, પણ એ તો આહાર લઈને નીકળી જવાના છે. અને એ ભાવલિંગી સંત છે અથવા દ્રવલિંગી પણ ભાવલિંગી ના પુરુષાર્થમાં આવેલા છે તો બરાબર આ સંસ્કાર, પણ એ પ્રકાર જ્યાં ન વર્તતો હોય એટલા ત્યાગમાં બાહ્ય દ્રષ્ટિએ વર્તવું અને બાહ્ય કાર્યક્રમનો નિર્વાહ થવો એ પરિસ્થિતિ વર્તમાન કાળ જેવા કાળમાં તે પ્રવૃત્તિ દેખાતી નથી. માટે આ પ્રવૃત્તિમાં રહે વસ્ત્રને ધારણ કરીને અને પોતાની જરૂરિયાત ઘટાડે અને આત્માર્થે જીવે. જ્ઞાની ઉદ્દેશેલી મર્યાદા એટલે આત્માર્થનો લક્ષ્ય રાખીને, ત્યાગનો લક્ષ્ય રાખીને નહીં પણ આત્માર્થનો લક્ષ્ય રાખીને પોતાના વિકલ્પ ન વધે. પણ તો સૌથી પહેલાં તો એને બ્રહ્મચર્યાદી અંગીકાર કરવા પડે. એટલે પ્રવૃત્તિ સાંસારિક પ્રવૃત્તિઓમાં પોતે ન આવવી પડે અને ન ગૂંચવાય એટલા માટે અને આ રીતે રહેવું, એમાં કાંઈ વાંધો નથી અને તેનો નિષેધ કરવા જોઈએ. તેથી તે પ્રકારના ત્યાગનો પણ નિષેધ કરવો જોઈએ. શ્વેતાંબરપણાને અનુમોદન નથી આપ્યું. ક્યાંથી નીકળે છે કે જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક આજે એમણે શરત બાંધી છે. હવે દાખલા તરીકે તુજી ગુરુદેવના સંદેશમાં જોઈએ તો એમને જે સ્થાનકવાસી સંપ્રદાયમાં મુનિદશાનો વિચાર કરી કર્યા પછી એ મુનિ દશામાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી ત્યારે એમણે એ સ્વતાંબરપણા અને અનુભવ્યું હતું કે નહોતું મુનિ દર્શન. આપણે સ્પષ્ટ કહી શકીએ કે એમને એ સ્થિતિને અનુભવી નહોતી. ત્યારે સામેજી એ પ્રશ્ન કે જો અનુભૂતિ નહોતી તો પછી કેમ ત્યાગ ન કર્યો? જે સમજવાનો વિષય છે આ જગ્યાએ બીજા મુનિ સંઘમાં ભરેલા દેખાવા હતા. પીતાંબરના મુનિ સંઘમાં ભરેલા દેખાવા હતા. ગોત્રી આદિ વ્યવહાર એ રીતે પાળવા હતા. મુખપત્રી આદિ વેશ એ પણ રાખવા હતા. સામેવાસી સંપ્રદાયમાં ઉભા નથી, દિગંબર સંપ્રદાયમાં ઉભા નથી, પણ પોતે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનમાં ઉભા છે. હવે ત્યાર પછીનો વિચાર કરીએ કે એ જ મહારાજ છે જ્યારે જાહેર પરિવર્તન થયું ત્યારે બધાએ એમ જાણ્યું કે એ દિગંબર આમને સ્વીકાર્યો છે, પીતાંબર આમને. પણ દિગંબર સંપ્રદાયમાં એ ઉભા નથી. ત્યાં દિગંબર સંપ્રદાયમાં એ ઉભા નથી. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનમાં બે વખતે ઉભા ઉભા છે. આ જોવાનું
બરોબર
જે જોવાનું છે એ
આ જોવાનું
આ જોવાનું નિતર વિરોધાભાસ ઉત્પન્ન લાગતો
નથી.
અને આમ કહેવા છતાં એમને આ ગ્રેસનો દોષ લાગતો નથી. આ તો વસ્તુ સમજવાની છે. સંઘ નિર્વાસ કર્યા સુધી
બે હજાર
2012 ની સાલ સુધી, એટલે 22 ને 12 34 વર્ષ સુધી ગુજરી ગુજરી પણ અમને એનો આગ્રહ નહોતો, એટલે કોઈ જીવ અન્ય મતમાં હોય મારી દ્રષ્ટિએ, પણ સંપ્રદાય બુદ્ધિ એટલે એમને મતમાં નહીં હોવાને લીધે, તેને તે સંપ્રદાયનો આગ્રહ પણ નહીં હોવાને લીધે તેને સમયે દર્શન થવાનો અવકાશ છે, અને થાય છે એનો આ મોટો પુરાવો છે. ઉદય પણ છે અને ઉદયને અનુસરતા પરિણામ છે, પણ એ મર્યાદામાં છે, એ મર્યાદામાં છે. મિથ્યાત્વના પણ જ્ઞાની ને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે ખરો, એ કયું ઠેકાણું છે? જો સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિના રચેલા શાસ્ત્રો વાંચે કે ન વાંચે, એ જો પહેલા, અને એ વાંચવાનો વિકલ્પ રૂપ ઉદય ભાવ છે, એ સમ્યક દર્શન સહિત હોય કે ન થતો, કે એવો વિકલ્પ થાય ત્યારે મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, હે? અથવા સિદ્ધાંત નો વિકલ્પ થાય, બોલો બાયાચરણ નો વિષય છે, હવે આ સિદ્ધાંત નો વિષય ન થાય. મિથ્યા દ્રષ્ટિના શાસ્ત્રો વાંચવા છતાં સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ પલટાતી નથી. આમાં સમય કેવું છે કે સમ્યક દર્શન નું જોર છે, એ સમ્યક જ્ઞાન નું જોર છે, કે જેને લઈને આવી પરિસ્થિતિ એમને એમની દશાથી ચૂત કરાવી શકતી નથી.
બીજું
ભાષો ચોમાસામાં થાય ને, મનુષ્ય હોય મનુષ્ય હોય તો એમ થાય કે આપડે હવે વાત એવી છે કે મનુષ્યને ફક્ત પોતાના પરિણામોમાં આત્મકલ્યાણના દ્રષ્ટિકોણથી શું શું એને વિચારવું યોગ્ય છે, કરવું યોગ્ય છે, એ પોતે નથી જાણતો, એ સત્તુ જાણે છે, અને એ પણ વ્યક્તિગત રીતે એ વાત જુદી જુદી છે, એ સત્તુ નથી, કેમ કે વ્યક્તિગત ભૂમિકા જુદી. ત્યારે ગુરુદેવ એમ કે જરા જગ્યા કરી દો, એમને બેસવા માટે જગ્યા કરી દો, અને જે રીતે એમના આચારમાં બેસાય એ રીતેની વ્યવસ્થા કરી, જેમાં કોઈ અમુકથી રીતે ન બેસતા હોય એવી જાતની વ્યવસ્થા ગુરુદેવ ત્યાં કરવાની આજ્ઞા કરે તો પછી શ્રોતા પર પણ અનુમોદન પૂરી કહેવાય
નહીં.
દિલને ખબર છે કે આ તથા સાતમા ગુણસ્થાન ધારી સાધુ નથી, છતાં એમના આચરણ પ્રમાણે એ બેસવાના ઉત્સાહ ચાપડી રીતે બેસે આવી
નહીં.
તો એ વ્યવસ્થા ગુરુજી કરાવે તો એને સુસંગ સાધુનું અનુમોદન કેવું કહેવાય કે ન છોડીને બેવું હોય તો સાંભળવા દેવો, નહીં તો આ માટે તમને કઈ સમજાશે નહીં અમારો આંકડો એમ કે ખરી મૂકે ને ભલે આ વર્ષમાં બેઠા, આ વર્ષમાં પણ ભલે તમે ગુરુદેવ ના આસન ચોખડી ઊંચી હોય તે ગુરુદેવ જે પાઠ ઉપર બિરાજતા હોય એના કરતા થોડી ઊંચી પાઠ હોય એ પાઠ ઉપર એને બેસવાનો હોય. ગુરુદેવ પ્રવચન કરે, વસ્ત્રધારી ગુરુદેવ પ્રવચન કરે અને નિર્વસ્ત્ર સાધુ એમનું પ્રવચન સાંભળવા હોય છે એનું પ્રવચન સાંભળવું, એના બદલે ગુરુદેવનું પ્રવચન એ સાંભળવા દે. તો પછી એવી એવું જે ઉંમર પણ જે શાસ્ત્રોક્ત રીતે માન્ય નથી એનું અનુમોદન કર્યું કહેવાય કે ન કર્યું કહેવાય. બહુ સંભાળીને ચાલવા જોઈએ. નવી સ્થિતિ બી આવે ત્યારે તમને તો મારી સ્થિતિ અત્યારે કાર કરી પ્રવચનો પોતે પછી આ કરીને ત્યાં ગયા ત્યાં રૂમ પાછો હોય ને બીજું મરમુ ને ત્યાં પાછું ને બેસે ને ગુરુદેવ પણ નીચે બેઠા, ગુરુદેવ નીચે બેઠા એટલે આપણામાંથી ગુરુદેવ નું આસન લઈને આવ્યા દાંડી. ગુરુદેવ તો નીચે આપણે ત્યાં તો કોઈ ગુરુદેવ નીચે બેસે ને એ તો ગુરુદેવ ના કરે ગુરુદેવ નહીં સાહેબ આ બેસવા માટે આપવાના અને ધાર્મિક મનુષ્ય એ પણ ચૂકી જાય તો ધર્મ ક્યાં રહેવાનો? પછી જેને વ્યવહાર શિષ્ટાચાર નો વિવેક પણ ચૂકી જાય તો પછી ધર્મ તો એથી ઊંચી ચીજ છે, નીચી ચીજ પણ તમારી પાસે નથી, ઊંચી ચીજ ક્યાંથી? એને જે દ્રષ્ટિથી જોવું ઘટે તે દ્રષ્ટિથી જોવું જોઈએ અને ધર્મ દ્રષ્ટિથી જોવાય
નહીં.
કેટલી વાત ધર્મ દ્રષ્ટિ કે સંપ્રદાય દ્રષ્ટિથી નથી કહેવાતી હોતી કે નથી આચરાતી હોતી, એની મર્યાદા જ્ઞાનની બરાબર હોય છે, મને પૂર્ણ ખબર ન હોય તો એને જિજ્ઞાસામાં રહેવું પણ પોતાનો મત આપી દેવો
નહીં.
એને એ જગ્યાએ જિજ્ઞાસામાં રહી ગયું, એનો એનો ધર્મ શું છે?
જિજ્ઞાસામાં
આ વાત મને સમજાતી નથી, મારે શત્રુ છે કહેવું, માન્ય કરવું તે મારો ધર્મ છે, અમાન્ય કરવું તે મારો અધર્મ છે.
અધર્મ
એ મારા માટે
અધર્મ છે,
મુક્ષુની ભૂમિકાનો પણ અધર્મ છે. માટે મારે આ વાત સમજવાનો, આ મર્યાદા સમજવાનો પ્રયત્ન કરવો, જો જિજ્ઞાસાને વિકલ્પ રહેતો હોય તો. નહીં તો પ્રયોજનભૂત નથી, પોતાને પ્રયોજનભૂત નથી. પણ હંમેશા ઓછી સમજણ હોય ત્યાં એવું બને છે કે પોતે જે કરતો હોય એ બીજો ન કરે એટલે એને ભૂલ દેખાય. પોતે સ્થાનકવાસી કે ડેરાવાસી સંપ્રદાય છોડીને વિલુંબર સંપ્રદાયમાં વિલુંબરમાં ભૂલો હોય કે આ સોમગઢમાં પોતે જેમાં ભૂલો હોય એમાં, પછી બીજો ન ભલે તો એ ન ભલે નહીં માટે એને આગ્રહ રહ્યા કરે. સત્યને સમજવાનો પ્રયત્ન કરો, સત્યને
સમજવાનો પ્રયત્ન કરો,
એવી વાત છે. તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક સુતાંબરપણેથી વર્તમાનકાળમાં કાર્યનો નિર્વાહ એટલે બાહ્ય આચરણની નો નિર્વાહ કરવાને અર્થે જે પ્રવૃત્તિ છે એ જરૂરિયાતો ઓછી રાખવી, અત્યારે જે વધારે દીધી છે ને તે નિષેધ કરવા યોગ્ય નથી. લગ્ન કર્યા, ધંધો શરૂ કર્યો, આત્મકલ્યાણ છે, કાંઈ પણ કરવા માગે છે એટલે આ ક્ષેત્રમાં આવ્યો છે, માટે એને આત્મકલ્યાણની દિશામાં એ આગળ વધે એ જાતનો રિસ્પોન્સ આપો.
બરોબર,
એનો એ રીતે આદર કરો કે આત્મકલ્યાણની દિશામાં આગળ વધે, કેમ કે એને જે પગલું ઉઠાવ્યું છે આત્મકલ્યાણ અર્થે ઉઠાવ્યું છે. હા, આત્મકલ્યાણ અર્થે ન ઉઠાવ્યું હોય, બીજા લક્ષ્ય ઉઠાવ્યું હોય, કેમ કે કોઈ ગરીબ હોય રોટલા ખાતર દીક્ષા લીધી હોય, કોઈ પૈસાવાળો હોય ને માન ખાતર દીક્ષા લીધી હોય, કોઈમાં અનુકૂળતાઓ એ પ્રકારની પસંદ હોય ને એ અનુકૂળતાઓ ખાતર કરવી હોય તો એનો આદર કરવા યોગ્ય
નથી,
એને પોષણ આપવા યોગ્ય
નથી.
તેમજ વસ્ત્રનો આગ્રહ કરી દિગંબર વૃત્તિનો એકાંત નિષેધ કરી, હવે શું થાય છે? જે સતાંબર થાય છે દિગંબરનો નિષેધ કરે છે, એને વસ્ત્ર પણ હોવું જોઈએ, દિગંબર થાય જ નહીં એવો નિષેધ કરીને વસ્ત્ર મૂર્છાદી કારણોથી, પછી વસ્ત્ર જે પછી મૂર્છા હોય છે કે આમાં જુદા ઉનાળામાં જુદા બધું વસ્ત્રો શરૂ થઈ જાય છે, એ મૂર્છાના કારણોથી ચારિત્રમાં શિથિલપણ પણ કર્તવ્ય નથી. કે અત્યારે જે બાહ્ય ચારિત્રમાં શિથિલપણ થાય છે એ અનુબોધન કરવા યોગ્ય. હવે કહે છે કે દિગંબર અને શ્વેતાંબર પણ દેશ કાળ અને અધિકારી યોગ્ય, દેશ કાળ દ્રવ્ય ક્ષેત્ર ન લીધું, દેશ કાળ અને અધિકારી યોગ્ય ઉપકારનો હેતુ એ બે દ્રવ દેખાતા નથી, અત્યારે કોઈ હરકર્ધન કરી જનતા એ ક્ષેત્રો પણ દેખાતા નથી, એ દેશ નથી, એ કાળ પણ અત્યારે નથી. માટે જેટલી પાત્રતા જેટલી દશા વિશેષ હોય એ દ્રષ્ટિએ આ વાત વિચારવાની છે, એ સિવાય બીજી દ્રષ્ટિએ વાત વિચારવી જોઈએ. એટલે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશ્યું તેમ પ્રવર્તતા આત્મા થયા જ છે, જણાવી ગયો. આ સિદ્ધાંતિક વાત છે કે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશ તો તારા હાથમાં સહજ છે. તમારું ત્યાં લીલી જિંદગી હતા એ સ્થાનિક વસ્તીના સાધુ હતા, એને એમ ન કહે કે તમે જે શ્વેતાંબર સાધુ કરી છે તમને મનાવો એ બરાબર છે, એમાં તમારો આત્માર્થ થશે એમ ન કહે. એમને એમ કહે કે અધમા અધમ અધિકો પતિ સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશો, એમના માટે રીત દોરા ના રાખે.
બરોબર,
શું રીત દોરા લલ્લુજી માટે બનાવ્યા છે? એ વાત તો આવી ગઈ કે સાધુ તરીકે તમારે તમારી જાતને માનવા મનાવવાનો પ્રશ્ન રહેતો નથી. પોતાનો ત્યાગ નથી છોડેલો, ત્યાગ નથી છોડેલો, પણ સમાજનો પરિચય છોડાયો છે કે સાધુ તરીકે જે સાધુ અત્યારે સમાજનો પરિચય કરે છે. અને એક ઘર છોડ્યા છોડ્યા પછી હો ઘર હારેનો ઘરેલું સંબંધ બાંધે છે. આ ગામમાં પાંચ ઘર એટલે અમારા પાકા, ઉલા ગામમાં ત્રણ ઘર એટલે અમારા પાકા, ઉલા શહેરમાં તો 25 ઘર અમારા પાકા, ત્રણ કરોડ સાડી સેંકડો નો. એક ઘર છોડ્યા પછી હો ઘર કરે એનો નિષેધ છે. પણ એમને કહ્યું કે તમારે લોકોના પરિચયમાં રહેવું નહીં, લોક પરિચય તમારે છોડી દેવો, એકાંતમાં રહેવું નહીં અથવા સત્સંગમાં બેટા મૂકશું હોય સત્પુરુષને મારો સાથે સત્સંગ કરવા યોગ્ય હોય એવાનો તમારે ખાલી સત્સંગ કરવો, સમાજના પરિચયમાં આવવું
નહીં.
એટલે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશ તેમ પ્રવર્તતા આત્મા ફળ છે. વાક્ય રીતને એવી લાગે પણ અધિકારી યોગે શરત નાખી છે. કોઈ શબ્દ આપણે કાઢે ને વંચાય ને નીકળો પડીશ તો મરી જેવું થાય. મારી ત્યાં ચાલતા પડીશ તો, હા અગાશીની પાળ છે, અગાશીની પાળ ઉપર ચાલતા પડીશ તો મને મરવા મૂક્યો છો, જીવતો છો ને ભાઈ બાપા પડીશ તો મરી એમ કીધું. મરવાનો કેમ તમે મને કહો છો એમ કરીને ઝઘડો કરે તો? પણ એમ નથી કીધું ભાઈ, જીવાડવા માટે તને કીધું છે. તું ન મળે એટલા માટે એમ કહ્યું છે કે તું પડીશ તો મરીશ. એમાં અધિકારી યોગે આ બહુ મહત્વનો જ્યાં જેની જે યોગ્યતા છે ત્યાં તેમને તે યોગ્યતા માટે કરી સુરતથી જાય તો પાંચમું સ્થાન માનવા માંડે મૂડી નવી આપત્તિ જરૂરિયાત ઘટાડો, અનુકૂળતાઓ સમજના વિકલ્પો એકદમ મંદર અથવા લેવા જોઈએ કે જેને લઈને જરૂરિયાતો ઘટી જાય તો આત્મા થવાનો અવકાશ, આત્મકલ્યાણ માટેનો પરિણામમાં અવકાશ ઉત્પન્ન થાય. ઊંચામાં ઊંચા શાસ્ત્રો માટે અને ખાવા પીવા પહેવા ઓઢવામાં રોજિંદા જીવનમાં તીવ્ર વ્યક્ત કરીને પછી 50-50 વર્ષ પછી એમ લાગે કે આટલા બધા શક્તિ આવા ઊંચા શાસ્ત્રો માટે છે, સમય સર માટે કીધું તો સમય દર્શન થઈ જાય, થઈ જ જાય એવું સમય સાર જોરદાર શાસ્ત્ર છે પણ તે સારા માટે નથી. કેમ કે જે અધિકારી પણ પ્રાપ્ત કરવું જોઈએ, અધિકારી પણ પ્રાપ્ત કર્યા વગર વાંચ્યું તો તમે પ્રસન્ન થયા વગર પાસે જૂનો મહેસૂલ ત્રણ લાંઘણના તાવ પછી ખવડાવાય
નહીં,
એને મગનું પાણી દેવું પડે, એને મોસંબીનું પાણી દેવું પડે, મગનું પાણી દેવું પડે. મિત્ર એમાંથી પ્રસન્ન થયા વગર બીજું બધી વાત થઈ બોલતા નથી જેવું બીજાને વાંચવાનું કહેતા અને પ્રવચનોમાં તો છેક સુધી એમના વચનો નો આધાર લીધો છે. એટલા માટે કે આત્માર્થીપણાની વાત એમને ભૂમિ કરી અને એ મનુષ્યને પહેલી જરૂર છે. સમયસાર વાંચતા વાંચતા પણ કૃપાળુ દેવના વચનો કામ માટે ઉદ્ધરણ કરતા કે આત્માથી પણ હું ચૂકાઈ જાય નહીં. બેલેન્સ રાખવાનો પ્રવચન વિશેષતા હતી, પ્રવચનની વિશેષતા હતી. ઊંચાનો ઊંચો માલ આવે તો પણ એમનો જે વૈરાગ્યનો અને ઉત્સમનો ઉદ્દેશ ચાલુ રહેતો. આવા અનાદિ અનંત શાશ્વત છે એ હું વારંવાર પ્રવચનમાં કહેતી વખતે એ પ્રવચનમાં પણ એમ છે કે ભાઈ શું સમ્યક દર્શન આદિ મોક્ષનો માર્ગ હાંધી લીધીએ, નહીં તો ઘડીકમાં આંખ મીચાઈ જશે અને તું શું થઈ જઈશ. શું કે શું થઈ જઈશ? શાશ્વત આત્મા શું થાય? આત્મા તો શાશ્વત છે, ઘડીકમાં તો મરી જઈશ એમ કેમ આવે છે પછી પ્રવચનમાં વાત? એ આત્માર્થી પણ આત્મકારણ પણ અને પર્યાય દ્રષ્ટિએ જે ઉપદેશ દીધો એ સાથે સાથે જતા દ્રવ દ્રષ્ટિના ઉપદેશ સાથે પર્યાય દ્રષ્ટિના ઉપદેશ પણ સાથે સાથે આવતો હતો. એનું કારણ ત્યાં મોક્ષને નુકસાન થવું જોઈએ નહીં. સાંગો પણ પોતાના પરિણામોનું ઘડતર કરવા માટે શ્રી ગુરુનો ઉપદેશ હોય છે, એટલે એ વાતમાં સર્વાંગ સંપૂર્ણતા કહેવાય. સૌથી મોટો અપરાધ બે ગુરુ શાસ્ત્ર છે. બીજા પરંપરા એ જાય પરિભ્રમણ કરવા વાળા, કેમ કે કૃષ્ણ કાળ તો મર્યાદિત છે, પછી તો નિગોદ જ છે. 2000 સાલે તો ઉત્કૃષ્ટ છે, પણ ગુરુ શાસ્ત્રના વિરોધમાં જાય અને નિગોદમાં વહેલો જવાનો સિગ્નલ પડી ગયો છે. ગાડી જાય તો ત્યાં આવે સ્ટેશન પર. કરવું કરાવું ને અનુભવ્યું બધાનું ફળ એક સરખું. મોક્ષ માર્ગ પ્રકાશમાં વર્તમાન જુનાગઢ અહીં સુધી તો આપણે વાંચ્યું હતું, છેલ્લો પારિગ્રહ. કારણ કે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશું તેમ પ્રવર્તા આત્માર્થ જ છે, એટલે આત્મકલ્યાણના દ્રષ્ટિકોણથી જ્ઞાનીનો ઉપદેશ હોય છે. અને એમને વ્યક્તિગત રીતે જેને જે કહ્યું હોય ત્યાં સિદ્ધાંતિક રીતે કે સંપ્રદાય બુદ્ધિ એનો વિચાર કરવો નહીં, મતમતાંતરની દ્રષ્ટિએ એનો વિચાર કરવાનો હોય નહીં. મોક્ષમાં પ્રકાશમાં જ્યાં વર્તમાન જીનાગુણ કે જે શ્વેતાંબર સંપ્રદાયને માન્ય છે, જેવું મને માન્ય છે એમ કહ્યું, જ્ઞાનીઓને માન્ય છે એમ કહ્યું. શું કહ્યું? સ્વતંત્ર સંપ્રદાયને માન્ય છે, તેનો નિષેધ કર્યો છે. તે કર્તવ્ય નથી કેમ કે એ જીનાગમની અંદર પણ કેટલીક મૂળ વાતો જે દિવ્યધનની પરંપરા છે, ગૌતમ સ્વામીની જે 12 અંગો હતા એની પરંપરા ચાલી આવીને નીકળી ગઈ. જેમ કે આપણે ત્યાં અનેક વિદ્વાનો છે ગુરુદેવનો ઉપદેશ સાંભળીને તૈયાર થયેલા છે, તો એની અંદર બધા કઈ સર્વાંગ સંપૂર્ણ નથી. છતાં કોઈ વિદ્વાનને એમ ન કહેવાય કે એને વાંચન બંધ કરાવી ગયો છે કે એના ફલાને ભૂલ પડે છે, અને તો પછી કાંઈ પ્રચાર પ્રસારનો વિષય જ રહેતો નથી. ખલાસ થઈ જશે, સમજ તો હોય નહીં. કાંઈ ને કાંઈ ક્ષતિ થાય તો વજન દેવામાં ક્ષતિ જાય, ગાંધી ભૂલ થઈ જશે, કાંઈ ક્ષતિ થઈ જશે, કાંઈ ક્ષતિ થઈ જાય. તો એ જેમ ચલાવવું પડે છે એમ કે આને તમે કીધી રીતે ચલાવો અને ઉત્તમ દ્રષ્ટિ જે આત્મકલ્યાણ થાય છે એવા વિષયને ગ્રહણ કરો, જે શંકાના સ્થાન છે એને ગ્રહણ કરી નાખો એમ કહે છે. ના, એવી રીતે નથી. એટલું તો કહ્યું કે ત્યાં સત્પુરુષની દ્રષ્ટિએ તેનું નિરાકરણ કરો. એમને ખુલાસા આપ્યો ત્યાં
સત્પુરુષની દ્રષ્ટિ,
જ્ઞાનીની દ્રષ્ટિએ તમે એનું નિરાકરણ કરો. હવે માનો કે આચરણ છે, અત્યારે જે આચરણ છે વૈકલ્પિક છે, પણ જે આચારણ્ય નામે અત્યારે છે એનું પહેલું સૂત્ર શું છે? એવમ જાણઈ સો સર્વમ જાણઈ, જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. હવે આમાં શું ભૂલ કરશો? આમાં ભૂલ શું કરશો? એટલે સરોવર અનુસરી જશે. અને મૂળ સરોવરને જે કહ્યું, જે ગૌતમ સ્વામી આજે કહ્યું એ રાખ્યું છે, એનો નિષેધ કેવી રીતે કરશે? શાસ્ત્ર માં લેખું માટે અમાન્ય કરવું એ દ્રષ્ટિકોણ સાચો નથી. જ્યાં જ્યાં જે જે સત્ય હોય ત્યાં ત્યાં તે તે સત્ય પક્ષપાત વગર સ્વીકારવું, એનું નામ મધ્યસ્થતા છે. ચોથું પાનું કાઢો. સરસ આપી બધું ઘણું થઈ ગયા છે. ચોથું પાનું અને 15મું વચનામૃત 17મા વર્ષ પહેલાના આ વચનામૃતો છે. અમને એક અને આઠ વચનામૃત એક માળા બનાવી છે. આખો આઠ પારાની માળા હોય ને, એમ આ વચનામૃત રૂપી પુષ્પની માળા છે. પુષ્પમાળા એનું નામ આપ્યું છે. 17મા વર્ષ પહેલા લખ્યું છે, એટલે 15મે 16મે વર્ષે લખ્યું લાગે છે. એમાં 15મું વચન છે કે તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. તો કનું વચન છે ભાઈનો પ્રશ્ન ઉઠાવી. શું કીધું? મને પક્ષપાત નથી. તો પછી અનુમોદન છે કે અનુમોદન પણ નથી? તો હવે શું છે કે સાંભળો, મને તેનો પક્ષપાત નથી તો પછી શું છે કે માત્ર મારું કહેવાનું તાત્પર્ય એટલું કે જે રાથી સંસારનો નાશ થાય તે ભક્તિ તે ધર્મ અને તે સદાચારને શું ગમે તે જીવ ગમે ત્યાં ઉભો હોય તેનું આત્મકલ્યાણ થાય, આ એક જ ભાવના ને એક જ દ્રષ્ટિ જ્ઞાની ની હોય છે, બીજી દ્રષ્ટિ જ્ઞાની ને હોય
નહીં.
આમ તો આવી દ્રષ્ટિને વિશાળ દ્રષ્ટિ કહે છે, આવી દ્રષ્ટિને મધ્યસ્થ દ્રષ્ટિ કહેવામાં
આવે.
આમ વાત છે. એમાંથી એમને એમ જોયું છે, જો મને પક્ષપાત નથી તો તું પણ કોઈ ધર્મના પક્ષપાતમાં પડીશ
નહીં.
જો મને પક્ષપાત નથી તો તું પણ કોઈના જ પક્ષપાત માં પડીશ નહીં. એનો અર્થ એમ છે કે તું મારો પક્ષપાત પણ કરીશ નહીં. મારો પક્ષપાત કરીને બીજા ધર્માત્માને, એટલે કે કોઈ ધર્માત્માને મુખ્ય કરીને બીજા કોઈ ધર્માત્માને અનાદરમાં લઈ જવાય
નહીં.
સિદ્ધાંત કે છે એ રીતે નિષેધ કર્તવ્ય નથી. વર્તમાન આગમમાં અમુક સ્થળો વધારે સંદેહના સ્થાન છે એ પોતાને ખ્યાલમાં છે, એ કેટલીક વાત બરાબર નથી. પણ સત્પુરુષની દ્રષ્ટિએ જોતા તેનું નિરાકરણ થાય છે. માટે ઉત્કૃષ્ટમ દ્રષ્ટિએ અર્થવ્યા હોય છે. સત્પુરુષની દ્રષ્ટિ કઈ? અવલોકન કરવામાં ઉત્તમ દ્રષ્ટિ અવલોકન કરવામાં કઈ સંશય કર્તવ્ય
નથી.
રાણા સંપ્રદાય નું શાસ્ત્ર છે માટે એને ઊંચાય જ નહીં એમ છે
નહી.
આગળ પાછળ વંચાવે છે હું મુક્ષ છું અને એટલે એમને મોક્ષ નો પ્રકાશક નો નિષેધ કર્યો છે એ વાત તો રહેતી જ નથી. પણ એમાં શ્વેતાંબર સ્થાનકવાસી કે અન્ય મતીઓ જે નિરાકરણના પ્રકરણો જે લીધા છે એની અંદર જે મતાંતરનો દ્રષ્ટિકોણ મનુષ્યને કહેવાય જાય તો એ નહીં ખબર જોઈએ એનો નિષેધ છે. કોનો નિષેધ છે? સંપ્રદાય દ્રષ્ટિનો નિષેધ છે એમ
કહેવાય.
મનુષ્યની ભૂમિકામાં છે જે સંપ્રદાય દ્રષ્ટિ થઈ જવાની આ સંપ્રદાયને જોઈએ આ સંપ્રદાયને જોઈએ આ સંપ્રદાયને જોઈએ માન્યું એ દિગંબર સંપ્રદાય સાચર બીજા ખોટા પણ માન્યું તો હું થઈ માનીને હું કમાણો બોલ તે માન્યું હવે કટારી કમાણી બતા છે કઈ
નહીં નુકસાન સંપ્રદાય બુદ્ધિ થઈ ગયું
સંપ્રદાય બુદ્ધિ ઉભી છે જવાય ને બીજે ન જવાય ગુરુદેવ નો મહિમા કરાય ને બીજા જ્ઞાની નો મહિમા ન કરાય એ સંપ્રદાય બુદ્ધિ હવે એ વાત છે શંકરાચાર્ય ની હરિભદ્રાચાર્ય ની છે શંકરાચાર્ય ની પણ હરિભદ્રાચાર્ય ની પક્ષપાતો નમે વીરો નમે શો કપિલા મને કપિલ મુનિ સાથે કોઈ દ્વેષ નથી. કપિલ મુનિ ક્યાં ગયા? અનિમતમાં ત્યાં વેદાંતમાં ત્યાં કપિલ મુનિ અને વીર ભગવાન ક્યાં થયા? કે જૈન જૈનમાં ત્યાં. તો કે મને વીર ભગવાનનો પક્ષપાત નથી મને કપિલ મુનિનો દ્વેષ નથી. જે સત્ય કહે છે તેને મને માન્ય છે.
પાંચ ગાથા ભગવાન છે
તમારા શાસ્ત્રો નો હું અમુક ભાગ કાઢી નાખવો પડશે. જો તમે સત્ય નો નિષેધ કરો તો પોતાના શાસ્ત્ર માંથી પણ અમુક ભાગ તમારે કાઢી નાખવો પડે. કેમ? પોતાના શાસ્ત્ર માટે આ તો અહીંયા લીધું છે ને ત્યાંય લીધું છે. તો એ સંપ્રદાય બુદ્ધિ છોડ અને જ્યાં જે સત્ય છે એ સત્યનો તો આદર. બહુ ઝીણવટથી સૂક્ષ્મતાથી ગંભીરતાથી ક્યાંય પણ આત્મકલ્યાણને હાનિ ન પહોંચે એ પ્રકારથી અને આત્મકલ્યાણ સદા એ પ્રકારથી ચાલવું.
ભગવાન નો જય.